नमस्कार आकाशवाणी। समाचार अनिल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। અમેરિકાના હુમલા બાદ ઈરાને ઇઝરાયેલ પર 40 મિસાઇલથી વળતો જવાબ આપ્યો। ઈરાન પર થયેલા હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે વૈશ્વિક શાંતિ માટે જોખમી ગણાવ્યો। એનઆઈએ પહેલગામ આતંકવાદી હુમલાને શરણ આપનારા બે લોકોની ધરપકડ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના બે દિવસના પ્રવાસે। અને ભારતના માયા રાજેશ્વરને જર્મનીમાં આઈએફટી J200 ગ્લેડબેક ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો। સમાચાર વિગતવાર। ત્રણ પરમાણુ મથકો પર અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને આજે વહેલી સવારે ઇઝરાયેલ પર 30થી વધુ બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો। ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હાઇફા સહિત મધ્ય ઇઝરાયેલના ઘણા વિસ્તારોમાં હુમલો થયો હોવાની પુષ્ટિ કરી હતી। આ મિસાઇલો મધ્ય ઇઝરાયેલમાં અનેક સ્થળોએ ત્રાટકી હતી। નોંધપાત્ર બાબતો એ છે કે એક મિસાઇલ દ્વારા કોઈપણ પૂર્વ ચેતવણી વિના હાઇફા પર હુમલો થયો હતો, જેમાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ।
ईरान और इसराइल के बीच संघर्ष लगातार बढ़ता जा रहा है। ताजा घटनाक्रम में ईरान ने इसराइली क्षेत्र में लगभग 40 ड्रोन दागे। जवाब में इसराइली सेना ने दक्षिण पश्चिमी ईरान में दर्जनों सैन्य ठिकानों पर हमला किया। इस बीच ईरान समर्थित हौजी बलों ने अमरीका को तेहरान को निशाना बनाने वाली सैन्य कार्रवाइयों के खिलाफ चेतावनी दी है। ईरानी अधिकारियों ने कहा है कि वे इसराइल का हमला जारी रहने तक अमरीका के साथ बातचीत में शामिल नहीं होंगे। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा।
ઈરાનના વિદેશમંત્રી સઈદ અબ્બાસ અરાગચીએ અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર સૈન્ય હુમલાઓની ટીકા કરી છે। શ્રી અરાગચીએ અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને પરમાણુ અપ્રસાર સંધિનું ઉલ્લંઘન કરવાનો પણ આક્ષેપ લગાવ્યો। તેમણે આ હુમલાઓના પરિણામે લાંબા સમય સુધી રહેશે તેવી ચેતવણી પણ આપી હતી। આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ સાથે સંયુક્ત અભિયાનમાં ફોર્ડો, નતાંજ અને ઇસ્ફાહાન પરમાણુ સ્તર પર હુમલો કર્યો હોવાની જાહેરાત કરી હતી। ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠને તેના પરમાણુ સ્થળો પરના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું। તેહરાનની સંસ્થાએ જણાવ્યું કે રેડિયેશન સિસ્ટમ ડેટા અને ફિલ્ડ સર્વેક્ષણ ફોર્ડો, ઇસ્ફાન અને નાતાંજ સ્થળોની નજીકના રહેવાસીઓ માટે જોખમરૂપ નથી। સંગઠને એક નિવેદનમાં જણાવ્યું કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો દેશના પરમાણુ ઉદ્યોગને આગળ ધપાવતા રહેશે। અમેરિકાના ઈરાન પરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જોખમી ગણાવ્યો। તેમણે ચેતવણી આપી કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ટૂંક સમયમાં બેકાબૂ થઈ શકે છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગુટેરેસે તેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમી ગણાવ્યો। તેમણે સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર તથા આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમ હેઠળ જવાબદારી નિભાવવા અપીલ કરી હતી। ઈરાન પરના અમેરિકી હુમલા બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના પરમાણુ સ્તર પર હુમલો કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે। તેમણે ટ્રમ્પના નિર્ણયની પ્રશંસા કરતો એક વિડીયો સંદેશ જારી કરીને જણાવ્યું કે આ હુમલો ઇતિહાસ બદલી નાખશે। પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને કથિત રીતે આશ્રય આપવા બદલ બે લોકોની ધરપકડ કરી છે। એનઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બરકોટના પરવેઝ અહમદ જોથર અને પહલગામના હિલ પાર્કના બશીર અહમદ જોથરે હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે। એજન્સીએ જણાવ્યું કે આરોપીઓએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે હુમલાખોરો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિકો હતા। એનઆઈએના જણાવ્યા અનુસાર પરવેઝ અને બશીરે હુમલા અગાઉ જાણી જોઈને ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને હિલ પાર્કમાં એક ઝૂંપડીમાં આશ્રય આપ્યો હતો। એજન્સીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના બે દિવસના પ્રવાસે જશે। આ દરમિયાન તેઓ રાયપુરમાં રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પરિસરનો શિલાન્યાસ કરશે। આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી 40 એકર વિસ્તારમાં લગભગ 400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે। શ્રી શાહ આજે નવા રાયપુરમાં છત્તીસગઢ અને પડોશી રાજ્યોના પોલીસ મહાનિદેશક અને અધિક પોલીસ મહાનિદેશક સાથે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ બેઠક યોજશે। બીજી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી ડાબેરી ઉગ્રવાદ પર સલામતીની સમીક્ષા કરશે। આવતીકાલે છત્તીસગઢની મુલાકાતના બીજા દિવસે તેઓ બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લાના અબુજમત વિસ્તારની મુલાકાત લેશે અને ત્યાંના ગ્રામજનો સાથે વાતચીત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી નારાયણપુર જિલ્લાના ઇર્કભટ્ટી વિસ્તારમાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેમ્પની પણ મુલાકાત લેશે અને જવાનો સાથે સંવાદ સાધશે. ભારતના માયા રાજેશ્વરને જર્મનીમાં આઈએફટી જે 200 ગ્લેડબેક ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 16 વર્ષના માયાએ ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડના નોલિયા માન્તાને 6-2, 6-4 પરાજય આપ્યો. યુરોપમાં માયાનો આ પ્રથમ અને કુલ 7મો આઈટીએફ જુનિયર ખિતાબ છે. આ અગાઉ સેમિફાઇનલમાં તેમણે ફ્રાન્સના ડેફની પેસ્સી પેરેકાર્ડને 6-2, 6-1 હરાવ્યા હતા. એન્ડરસન તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડ લીડ્સના હેડિંગ્લે ખાતે બીજા દિવસે ભારતના 471 રનના જવાબમાં 3 વિકેટે 209 રન કર્યા હતા. બીજા દિવસની રમતના અંતે ઓલી પોપ 100 રને, જ્યારે હેરી બ્રુક 0 રને અણનમ છે. ભારત વતી જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની 3 વિકેટ ઝડપી હતી. અગાઉ ભારતે 3 વિકેટે 359 રનના અગાઉના સ્કોર સાથે પોતાનો પ્રથમ દાવ શરૂ કર્યો હતો, પરંતુ ઉપરાછાપરી વિકેટો પડી જતા ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને ઉપકપ્તાન રિષભ પંતે સદી બનાવી હતી. કેનેડાએ આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2026 માટે ક્વોલિફાય કર્યું છે. વિશ્વકપની યજમાની ભારત અને શ્રીલંકા કરશે. બહામાસ પર ભવ્ય જીત બાદ કેનેડાએ પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આ ટુર્નામેન્ટમાં સતત કેનેડાની 5મી જીત હતી. આ સાથે જ કેનેડા 20 ટીમની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ગયેલી 13 ટીમમાં સામેલ થઈ ગયું છે. તેમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા, વેસ્ટઇન્ડિઝ, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. અંતિમ 7 સ્થાન 2025ના અંતમાં ક્ષેત્રીય ક્વોલિફાયર માટે ભરાશે, જેમાં યુરોપ અને આફ્રિકાથી 2-2 ટીમ અને સંયુક્ત એશિયા પૂર્વ એશિયા પ્રશાંત ક્ષેત્રથી 3 ટીમ હશે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને ગુજરાતના દરિયાકાંઠા, સમગ્ર કોંકણ કાંઠા, સોમાલિયા કાંઠા અને આસપાસના દરિયાઈ ક્ષેત્ર, ઓમાન અને આસપાસના યમન કાંઠા તેમજ આસપાસના દરિયાઈ ક્ષેત્રો, મધ્ય અને ઉત્તર દક્ષિણ અરબ સાગર, ઉત્તર પૂર્વ અરબ સાગરના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ આવતીકાલથી 26 તારીખ સુધી કેન્ડા અને મડાગાસ્કરના પ્રવાસે જશે. પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી શેઠ આવતીકાલે તાઇવા તવેતા કાઉન્ટીમાં સ્મારક સ્તંભનો સંયુક્ત અનુવારણ માટે કેન્યા જશે. બીજા તબક્કામાં રાજ્યમંત્રી 26 જૂને એન્ટાના નરીવોમાં મેડાગાસ્કરની સ્વતંત્રતાની 65મી વર્ષગાંઠ અને માલાગાસી સશસ્ત્ર દળોના ગઠન સમારોહ માટે મેડાગાસ્કરના પ્રવાસે જશે. શ્રીલંકાના વિદેશમંત્રી વિજિતા હેરાથે ભારતીય નાગરિકો સાથે શ્રીલંકાના નાગરિકોને પણ ઈરાનમાંથી બહાર કાઢવામાં સમયસર મદદ કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે. શ્રી હેરાથે જણાવ્યું કે આ પગલું શ્રીલંકા અને ભારત વચ્ચેના ઊંડા સંબંધ અને સ્થાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કૃતજ્ઞતા વ્યક્ત કરવા નોંધ્યું કે આ પગલું બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધ દર્શાવે છે. અંતમાં મુખ્ય સમાચાર. અમેરિકાના હુમલા બાદ ઈરાને ઇઝરાયેલ પર 40 મિસાઇલથી વળતો જવાબ આપ્યો. ઈરાન પર થયેલા હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે વૈશ્વિક શાંતિ માટે જોખમી ગણાવ્યો. એનઆઈએ પહેલગામ હુમલાના આતંકવાદીઓને શરણ આપનારા 2 લોકોની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે. અને ભારતના માયા રાજેશ્વરને જર્મનીમાં આઈએફટી જે 200 ગ્લેડબેક ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.